શ્રેષ્ઠ ઠુકર આપણી ગાથા 101 ની વિચારણા ચાલે છે.
પેજ નંબર 63.
જ્ઞાનમાં
જ્ઞાનમાં જગતના પદાર્થો જણાય છે તેને કહેવાય છે જ્ઞેય, અને જે જાણનાર છે જે પોતાને જાણે છે તેને કહેવાય છે જ્ઞાતા. આ જગતમાં બે સંબંધ છે, જ્ઞાતા અને જ્ઞેય, અને બેને જોડનાર કડી છે જ્ઞાન. જ્ઞાન જ્ઞેય તરફ જોડે છે, જ્ઞાતા તરફ જોડે છે. જ્ઞાન તો જ્ઞાતા અને જ્ઞેય બંનેને જણાવે છે. તમે એકલા બેઠા હો અને તમને કોઈ પૂછે કે કોણ છે તો તમે કહેશો કે કોઈ નથી. આ બે વાત થઈ, હું છે એમ નક્કી થયું, ના કહેનારો છે તે નક્કી થયું. આ વાત કોણે કરી, આ કામ કોણે કર્યું, માટે જ્ઞાન જાણનારને જાણે છે અને જાણવા લાયક છે અને તેને પણ જાણે છે. તો આત્માનો સ્વભાવ સર્વભાવને પ્રકાશવારૂપ છે અને અન્ય સર્વ વિભાવ વ્યાદિના સંયોગના આભાસ રહીત છે. આભાસ બહુ સરસ શબ્દ છે. તમે ઘણી વખત કહેતા હો કે મને આભાસ થયો, પણ કંઈ સ્પષ્ટ ન થયું. આભાસનો અર્થ એ થયો છે કે દેખાયું ખરું પણ હોય નહીં. આંખમાં કંઈ તકલીફ થાય તો ચંદ્ર બે દેખાય, બે ચંદ્ર છે નહીં, ચંદ્ર તો એક જ છે. કાઠિયાવાડ પાસે ભાલની ધરતી ઉપર મોટી નદી વહેતી દેખાય છે અને આપણને થાય છે કે ચાલો પાણીની બેગ લઈ ત્યાં ભરી લઈએ. દોડતા દોડતા ત્યાં જઈએ છીએ તો પાણી હોય નહીં, દેખાય છે ખરું પણ હોય નહીં, તેનું નામ આભાસ. તેવી જ રીતે રાગ દ્વેષ આદિ વિભાવો ભાવો છે આત્મામાં દેખાય છે, પરંતુ દેખાતા હોવા છતાં તેનાથી આત્મા જુદો છે. એમ જે જોવું તેને કહેવાય છે આત્માનું સત્ય દર્શન. આ જીવનમાં જે કંઈ દેખાય છે, જેટલા સંયોગો દેખાય છે, તેનાથી પણ આત્મા જુદો છે. આ છે સત્ય દર્શન. આ જીવનમાં જે કંઈ સંયોગો દેખાય છે તેનાથી આત્મા પર છે. ટ્રેનમાં આપણી બાજુમાં કોઈ અણવૈતરું છોકરું આવી જાય અને તોફાન કરે તો આપણે કહીશું તું ક્યારે જવાનો છે? તે કહેશે કે બે સ્ટેશન પછી. શા માટે આકરા થવાનું? આ તારી જિંદગીમાં જકડાયેલા નથી, સંયોગ છે, છૂટી જશે. ઘરવાળો ઘરવાળી કે પતિ પત્ની પણ જિંદગીમાં સાથે જકડાયેલા નથી, એ પણ સંયોગ છે, એ છૂટી જશે.
પણ દેહાદિક સંયોગથી પણ આત્મા ભિન્ન છે. જૈન દર્શનની ભાષામાં ગૌરવ ઊંચું છે. તે કહે છે કે કોઈ કોઈનું નહીં, તારે બધું અહીં મૂકીને જવાનું છે. તારા વડીલો કંઈ સાથે લાવ્યા નહોતા, એવો મૂકી ગયા, એમ તું પણ મૂકીને જઈશ. આ વાત ગમતી નથી, પણ જ્ઞાની તો એમ કહે છે કે ભાઈ દેહાદિક સંયોગ છે, તે દેખાય છે, પણ તેનાથી આત્મા જુદો છે. તે બધા તારા નથી, એનાથી આત્મા જુદો છે. સર્વાભાસ રહી એ સંયોગોથી પણ આત્મા જુદો છે. વિભાવ ભાવથી રહી છે. વિભાવ ભાવો એ આત્મા ઉપર ઘટતી ઘટનાઓ છે. દેહાદિક સંયોગ તે આત્માથી છેટી પણ બહારમાં બનતી ઘટના છે. દેહ આત્માથી છેટો છે, ઘર આત્માથી છેટું છે, કુટુંબ તો આત્માથી ઘણું છેટું. જગતના પદાર્થો આત્માથી વધારે છેતા. આ બધા સંયોગો છે. સંયોગ બે પ્રકારે છે, વાસ્તવિક સંયોગ અને આસક્તિથી સંયોગ. તમે અહીં બેઠા છો અને તમારો ફ્લેટ ક્યાં તમારી સાથે છે, પણ મારો ફ્લેટ છે, લઈને આવ્યા છો. ફ્લેટ તો જૂના કિનારે, દરિયા કિનારે, એની જગ્યા પર છે, પણ સંયોગ છે. એ નિકટમાં પણ છે અને દૂર પણ છે. રાગ વિભાવો સીધા આત્મામાં થાય છે અને દેહાદિક સંયોગ આત્માથી છેટા થાય છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે રાગાદિભાવો જે આત્મામાં દેખાય છે તેનાથી આત્મા જુદો છે, અને દેહાદિક સંયોગો જે દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ સાંભળીને તમને ફરક બેસવી જોઈએ કે મને કેમ ફરક દેખાતો નથી. આત્મા જુદો છે તેમ જ્ઞાની પુરુષો કહે છે, અને તે જુદો નથી તેમ માની મજા માણી રહ્યો છું. જ્ઞાની કહે છે કે ભાઈ આ તો સંયોગ છે. આ સંયોગ લાંબા ગાળાનો છે. કોઈ 50 કે 60 અથવા 70-80 વર્ષ સંયોગોમાં રહે, કોઈ કડી થઈને કરમાઈ જાય, કોઈ ફૂલ થઈને ખરી જાય, કોઈ ફળ પાકીને ખરી પડે, પણ કડી ફૂલ ફળ બધું જ જવાનું. એક દિવસ વાવાઝોડું આવશે તો મોટું તોતિંગ ઝાડ હશે તો પણ જશે, જમીન દોસ્ત થશે. આ બધું દેખાય તો છે, કાયમ નથી, મારું નથી, બધો આપાસ.
આત્મા સત ચૈતન્યમય, આત્મા સત હોવાનું દ્રવ્ય છે તેને કેમ ઓળખવું? તે કહે છે ચૈતન્યમય છે. ચૈતન્યમય એટલે જોવું અને જાણવું, આ બે ક્રિયા ચૈતન્યમય કહેવાય. આવા જોવા જાણવાનું સ્વરૂપ વાળા આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આવા આત્માને જાણવા વાળો જીવો આત્મા માટે જુદી જુદી કલ્પના કરે છે. આ બધી કલ્પનાઓ આત્મા જુદો છે. કોઈને પ્રકાશ દેખાય છે, કોઈને જ્યોત દેખાય છે, તો કોઈને લાલ પીળો રંગ દેખાય છે, પણ આ બધાથી આત્મા જુદો છે. સ્પર્શ રૂપ સ્વાદ ગંધથી આત્મા ભિન્ન, શરીરથી આત્મા ભિન્ન, હલનચલનથી ભિન્ન, સાથે રાગાદિ વિભાવોથી પણ આત્મા ભિન્ન. ભલે વર્તમાન વિભાવ ભાવો દેખાય છે, ખરા એ છે, ખરા સાચા છે. વિભાવ ભાવો આત્મા કરે છે, છતાં તેનાથી ભિન્ન છે. દેહાદિ અને તેના સંયોગથી આત્મા ભિન્ન છે. આમ સર્વ અભાસોથી રહિત એવો શુદ્ધ આત્મા જે રીતે પ્રાપ્ત થાય છે તે મોક્ષ પણ છે. તેમ હે શિષ્ય તું જાણ, જેથી કેવળ પામ્યો મોક્ષ પંથ તે રીત. આ જગ્યાએ કેવળ એટલે કેવળ જ્ઞાન નહીં, પણ કેવળ એટલે ફક્ત, બીજું કાંઈ નહીં, માત્ર આત્મા જ. એ માત્ર શબ્દ આત્માને લગાડી શકાય. માત્ર આત્મા એટલે વિભાવોથી રહીત શુદ્ધ આત્મા. શાસ્ત્રીય પરિભાષા બોલવું હોય તો શુદ્ધ આત્માનો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત છે. ઉપર જતાં પહેલાં છેલ્લો વરઘોડો નીકળે તે પહેલાં બધું સમજી લેવું, જાણી લેવું જરૂરી છે. આમ તો 8-9 વર્ષનું મારે આ બધું વર્ગમાં શીખવા જેવું છે. તે ચૂક્યા તો 16-20 વર્ષ સુધી, 35 પછી તો ઉતરતો કાળ. મોટી ઉંમરે તમારામાં શીખવાનો વેગ કેવી રીતે આવશે? આ ચૈતન્ય તત્વ કેવું છે તે નક્કી કરી લો. આત્મામાં વૈભવી, ભલે હું પુનરાવર્તન કરીને કહું છું કે જૈન દર્શન એ ખૂબી છે. એણે એમ કહ્યું છે, હા, જૈન દર્શન સિવાય કહેવાની કોઈમાં હિંમત નથી. હું પુનરાવર્તન કરીને કહું છું કે જૈન દર્શન આ ખૂબી છે. એણે એમ કહ્યું છે કે આ રોગ છે અને રોગની દવા પણ છે. ભૂલ પણ છે અને ભૂલને સુધારી શકાય છે. રાગાદી ભાવો તે દૂર કરી શકાય છે. રાગાદી ભાવો નથી એમ કહેવાથી દૂર નહીં થાય. વેદાંતને એમ કહેવું છે કે બ્રહ્મમાં રાગાદી ભાવો નથી, પરંતુ નથી કહેવાથી ભાવો દૂર નહીં થાય. તેનો સ્વીકાર કરો અને તેનાથી પણ આત્મા ભિન્ન છે તેમ જાણો અને તેને દૂર કરો.
નો કર્મ એટલે શરીર, શરીર કર્મ નહીં પણ કર્મનું કારણ. કર્મની બધી ઘટનાઓ શરીર હોય તો થાય, શરીરમાં થાય, શરીર દ્વારા થાય. માટે શરીરને નો કર્મ ભાવ કર્મ કરવાના પરિણામે આત્મા સાથે કર્મનો જે સંબંધ થાય તેને કહેવાય છે દ્રવ્ય કર્મ. અને દ્રવ્ય કર્મને કોલ આપનાર અંદરના રાગાદી પરિણામો વિભાવો તેને કહેવાય છે ભાવ કર્મ. હે શિષ્ય તું દ્રવ્ય કર્મોથી ભિન્ન છો, નો કર્મથી પણ ભિન્ન છો અને ભાવ કર્મથી પણ ભિન્ન છો. કેવળ એવો શુદ્ધ આત્મા પામીએ પણ પામવાનો છે ક્યાં? શબ્દ છે પામીએ, પણ આત્મા તો છે જ, પામવાનો ક્યાં છે? સ્ટેશને ગયા પછી તમને ખબર પડે કે બેગ ઘેર રહી ગઈ અને તે લેવા ફરી દોડીએ તેમ આત્માને મૂકીને તમે ક્યાંય જઈ શકશો નહીં. આત્મા તો પ્રાપ્ત જ છે, પરંતુ પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. જૈન દર્શનની આ અદ્ભુત વાત છે. તે મેળવવાનો નથી, કોઈ પાસે માગવાનો નથી, બેંકમાં મૂક્યો નથી અને જૈન અને કોઈ ટ્રસ્ટીઓને વહીવટ કરવા આપ્યો પણ નથી. ટ્રસ્ટીઓ પાસે મિલકત મૂકી હોય તો સગીર હોય પછી મિલકત મળે. ઓલો છોકરો કહેશે કે મને 18 વર્ષનો થવા દો પછી તમારી ખેર નથી. આત્માને પામવાનો નથી, તે ક્યાંય ગયો નથી. આત્મા હાજર છે, આ જૈન દર્શનની ઉદ્ઘોષણા છે કે આત્મા છે. એને આપવાનો છે, એને પામવાનો છે એટલે જાણવાનો છે, એને જાણવાનો છે એટલે એનો મેલ દૂર કરવાનો છે. નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ દૂર થાય અને તેને દૂર કરવા બહુ મહેનત કરવાની નથી. અંદરમાં સ્વિચ ઓફ કરી દો. ભાવ કર્મ સ્વિચ છે, બીક વગર બોલો કે જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ. આ જૈન ધર્મની અદ્ભુત ઉદ્ઘોષણા છે. કૈસે દેત કર્મ ન કુ દોષ, તું કર્મને કેમ દોષ આપે છે? એમ યશો વિજયજી મહારાજ કહે છે, જો ચેતન એટલે આત્મા કર્મ ન કરે તો ન થાય.
જેથી જેનાથી જે કરવાથી જે રીતથી જે પ્રક્રિયાથી કેવળ શુદ્ધ આત્મા પામીએ એ મોક્ષનો પંથ છે. અમારે શુદ્ધ આત્મા જોઈએ છે. વીટી સોનાની છે, ગટરમાં પડી છે, ધોઈ નાખ બાપા. પહેરી છે તો ધોવાની મહેનત કરવી પડશે. એમ ન કહેશો કે ના ના બ્રહ્મ છે, ગટર બ્રહ્મ છે. ગટરમાં સોનાની વીટી પડી છે, મેલી થઈ છે, તે બ્રહ્મ છે. બ્રહ્મ નહીં તથ્ય છે, સત્ય છે. પણ ગટરમાં પડેલી સોનાની વીટીને ધોઈ શકાય છે તે સત્ય છે. વીટી મેલી પણ થઈ છે અને ધોઈ શકાય તેમ પણ છે. તેમ આત્માને શુદ્ધ કરી શકાય જેથી કેવળ પામીએ, ઓનલી માત્ર આત્મા, શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષનો પંથ છે. 50ને તમે પૂછશો કે મહારાજ મોક્ષનો પંથ શું છે, અને કેનાર 1000 રૂપિયા બતાવશે. તું આંખ મીચીને બેસ, પ્રાણાયામ કર, ભસ્ત્રિકા કર. પ્રાણ બહાર અને કપાલભાતિ પણ બહારની જ વસ્તુ છે. આ બધું બહાર, અંદરમાં કાંઈ નહીં. સંયોગો આત્માથી ભિન્ન છે, બહારની ક્રિયાઓ પણ ભિન્ન છે. જેનાથી કેવળ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય એ જ મોક્ષનો પંથ છે. મોક્ષના પંથ અનેક નથી. ચિદાનંદજી મહારાજે કહ્યું, ઝાકું ઝાકું પૂછીએ સૌ અપની અપની ગાવે, પણ સાચો માર્ગ કોઈ બતાવતું નથી. આનંદધનજી મહારાજ 300 વર્ષ પહેલાં થયા. એમણે પણ કહ્યું કે મત મત ભેદે રે, જો જઈએ પૂછીએ સૌ સ્થાપે અહમેવ. આ બધા પોતાના જ મત સ્થાપે છે. મોક્ષમાં જવા માટે જુદા જુદા બારણા બતાવે છે. અલ્યા, મોક્ષનો દરવાજો જ નથી. દરવાજાની વાત ક્યાં કરે છે? રસ્તો સળંગ છે. છેલ્લી વાત ધ્યાન રાખી સાંભળજો. આત્મા શુદ્ધ છે એ કારણ પરમાત્મા છે. પરમ પાણીમાં કંઈક ભાવની અપેક્ષાએ આત્મા શુદ્ધ જ છે, પરંતુ વર્તમાનમાં નજર નાખતા કર્મનો સંબંધ દેખાય છે, માટે અશુદ્ધ છે. તું તારામાં જો ઠરીશ તો કર્મનો સંબંધ છૂટી જશે. તું શુદ્ધ જ છું. એવો શુદ્ધ આત્મા જે રીતથી પામીએ તે મોક્ષનો પંથ છે, રીત છે. થોડાક સૂત્રો આના સંસર્ગમાં બાકી છે, તેનો હવે વિચાર થશે. એ ગહન વિષયનો પણ હવે પ્રારંભ કરીશું. કર્મ અનંત પ્રકારના સાથી છે ત્યાં જાય, આ મહત્વની ગાથા છે. આ જૈન દર્શનની કર્મતંત્રની ફિલોસોફી છે. જૈન દર્શનમાં દ્રવ્યાનું યોગ છે, તે કર્મની ફિલોસોફી પણ છે. આત્મા શુદ્ધ છે પણ કર્મ તંત્ર પણ છે. તે વર્ણનો પ્રારંભ 102 ગાથાથી થશે. ધન્યવાદ.
વિષય આપણો મોક્ષનો ઉપાય સમજવો. કારણ એટલા માટે સમજવો છે કે આપણે મોક્ષ જોઈએ છે. આપણે મુમુક્ષુ છીએ. મુમુક્ષુની ઈચ્છા મોક્ષની જ હોય, બીજી કાંઈ હોય જ નહીં, તો જે મુમુક્ષુ કહેવાય. હા, બીજી ઈચ્છા હોય ત્યાં સુધી મુમુક્ષુ કહેવાય નહીં. માટે આપણે મુમુક્ષુ છીએ તો મોક્ષની ઈચ્છા હોય, ઈચ્છા હોય તો એની પ્રાપ્તિ માટે થઈ અને જાણવું પડે કે આની પ્રાપ્તિ કેવી રીતે થાય. એનો આ ઉપાયની આ ગાથાઓ ચાલે છે. આપણે ઘણું ગઈકાલે પણ વિચાર્યું. વિશેષ વિચારણામાં જ મારા સાહેબ એમ કહે છે, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણ વસ્તુ જે છે એનો વિવેકથી સમજવાનું છે. એની મર્યાદા શું છે એ જાણી શકાય. એનો મહિમા શું છે જાણી શકાય, એના વડે શું પ્રાપ્ત થાય ખબર પડે, તો કામ થોડું સરળ થઈ જાય આપણું. જે મોક્ષ માર્ગ આપણે જાણવો છે, જાણીને અનુસરવો છે અને અનુસરીને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, આપણા લક્ષ્ય છે. તો એના માટે જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણ આપણામાં સહજ છે એટલે આપણું ઘણું મોટું કામ તો પૂરું થઈ ગયું. જ્ઞાન ગુણ સહજ છે, આપણે જ્ઞાન રહિત અવસ્થામાં નથી કે જેથી કરીને જ્ઞાન પ્રાપ્ત પહેલાં કરીએ અને પછી મોક્ષનો માર્ગ મળે, એવું નથી. જ્ઞાન તો છે, પણ જ્ઞાનની સાથે જે જ્ઞેયને, જે જ્ઞેય પ્રત્યેનો આપણો જે અભિગમ છે એને સમજવો પડે. જ્ઞેય અનંત છે, એ અનંત જ્ઞેયને જાણવા માટે જે જણાય છે તે જ્ઞેય, જે આ જ્ઞેય છે જણાય છે એ પોતે પોતાને જાણતું નથી, પણ જાણનારો આને જાણે છે. જે જાણનારો છે એ જ્ઞાતા છે, આ જ્ઞેય છે, અને જાણનારે જેના વડે આ જાણ્યું એ જ્ઞાન છે. જ્ઞાતા જ્ઞાન વિનય, પણ જ્ઞાતા અને જ્ઞાન બે હાજર છે, વિચાર લઈ જરા. જ્ઞાતા અને જ્ઞાન બંને હાજર છે, પણ જ્ઞેયની હાજરી નથી. કંઈ પડે નહીં પડે, કેવી રીતે જણાય, શું જાણવું, જ્ઞેય જ નથી. જાણવા યોગ્ય પદાર્થ તો હોવો જોઈએ ને. આપણે ભૂલ અહીંયા કરી છે અનદિની, કે આત્મા એ આત્મા નામનો પદાર્થ છે એ સ્વીકારતો નથી. એનું કારણ એ છે કે ઇન્દ્રિયોની સહાયથી એ જણાતો નથી, એટલે એણે માની લીધું કે હોય ઘટપટ આદિ હોય જેમ જણાય, તો જે હોય તો ઘટપટ આદિ જેમ. જો જણાય એ ક્યારે, જો ઘટપટ અને જેમ જણાય છે એમ હોય તો જણાય, છે જ નહીં માટે જણાતો નથી. આ શિષ્યની પહેલી શંકા હતી, એનું સમાધાન જે આપ્યું કૃપાળુ દેવે, તો એ પ્રકારે એનો વિચાર કરવાનો રહે કે હું જ્ઞાતા છું, આ જ્ઞેય છે, બાકી જે કંઈ મને દેખાય છે તે બધું જ્ઞેય છે, મારાથી ભિન્ન હોય તો જ મને જણાય. જે પદાર્થ આપણાથી ભિન્ન હોય એ જાણવા યોગ્ય જ્ઞેય થયું, એ જણાય, પણ જણાય આપણને, અન્યને ન જણાય, આપણને જણાય. જે જ્ઞેય છે એ જ્ઞાતાને જણાય. અને સહાય કોની લે છે, તો કે જ્ઞાનની, જ્ઞાનની સહાયથી જ્ઞેયને જ્ઞાતા જાણે છે. ત્યાં જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા ત્રણેયની હાજરી જરૂરી છે તો આ જણાય. એમાંથી એક તત્વ પણ ન હોય, ખૂટતું હોય, તો આ આખી સિક્વન્સ પૂરી નથી થતી. આ સિક્વન્સ પૂરી કરવા માટે ત્રણેયની આવશ્યકતા છે, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય. આપણે એમાં શું સાધારણ દર્શન કહીએ કે અત્યારે હું આ વાંચું છું તો શેનાથી વાંચું છું, ચશ્માથી, ચશ્માથી મને વંચાય, ચશ્મા ઉતારી નાખું તો નથી બરાબર દેખાતો નથી, અસ્પષ્ટ દેખાતું હોય પણ દેખાતું નથી, તો શું કર્યું? આમાં દેખવાનું કામ કોણે કર્યું, ચશ્માએ કર્યું કે આંખે કર્યું? જેમ આંખ દેખનારી છે, ચશ્મા વડે જે છે તે દેખે છે, આવું જ આત્માનું છે. આત્મા જ્ઞાન વડે જે છે તે ધ્યાને છે, બસ આટલું સીધું સાદું સરળ ગણિત છે. એટલે જ્ઞાય, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એ ત્રણનો સૂક્ષ્મ ભેદ આટલો છે, એ જો સમજી લે તો આજે એને સમજવામાં, બાકીની વાત સમજવામાં સરળતા થઈ જાય, ઘણી વાત સમજાય જાય. ઘણી વખત આપણને ભ્રાંતિ ક્યાં થાય છે કે જે જ્ઞેય છે એ જ્ઞેયના સંબંધમાં આપણા પૂર્વગ્રહ હોય, એટલે પૂર્વગ્રહથી એ પદાર્થ જેવો છે એવો સામે હોવા છતાં પણ એ સ્વીકારીએ નહીં, અંદરમાં પૂર્વગ્રહ હોય, ના આવું હોય જ નહીં, આમ જ હોય, આમ ન હોય, આમ જ હોય, એટલે પણ તારી સામે છે, તો કે ના એ હોય જ નહીં. જો આ નિશ્ચય નહીં વાળા, નિશ્ચય નહીં વાળાની આ વાત હોય છે. એ એમ કહે કે આત્મા બંધાતો જ નથી, આત્મા શુદ્ધ જ છે, એ અશુદ્ધ હોય જ નહીં, આ તો નિશ્ચય નહીં વાત. અરે પણ તારી સામે પડ્યું છે. જો આત્મા શુદ્ધ જ છે તો પછી આ બધા ધર્મ શાસ્ત્ર આ જ્ઞાનીઓની આ બધી પુરુષાર્થ આ બધી પ્રળોજન કાંઈ કરવાની જરૂર જ નહોતી. આત્મા શુદ્ધ જ છે પછી એને કરવાનું શું રહ્યું? કાંઈ નથી કરવાનું. આત્મા શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે, એ બંને વાત અપેક્ષાએ છે. એને સમજે તો એનો કામ નીકળે. એટલે માત્ર નિશ્ચય નહીંથી જો નિર્ણય કરે, નિશ્ચય ખોટો નથી, પણ એ કોને લાગુ પડે છે? આત્માના શુદ્ધ સ્વરૂપને લાગુ પડે છે. પણ અત્યારની વર્તમાન અવસ્થાની અંદરમાં એ શુદ્ધતા છે નહીં, તો એને આપણે એમ કહીએ તો કેમ ચાલે? એટલે વિવેક ત્યાં વાપરવો પડે. વિવેક એટલે એને આપણે અનેકાંત દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો પડે. જૈન દર્શને અનેકાંત દ્રષ્ટિ આપી છે. અપેક્ષા એ આમ છે, એક અપેક્ષા એ બીજી અપેક્ષા એ આમ છે, તો એ રીતે સમજવું પડે. એટલે જ્ઞાનની વાત આજે છે, એ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય વચ્ચેનો સંબંધ એકબીજાએ સમજી લેવો પડે. જ્ઞાન જાણનારને પણ જાણે છે. જુઓ હવે જ્ઞાનની નીચે એનાથી ચાર પાંચ લાઈન છોડીને, માટે જ્ઞાન જાણનારને પણ જાણે છે અને જાણવા લાયક છે તેને પણ જાણે છે. જ્ઞાન જે છે એ જ્ઞાન બંને બાજુ કામ કરે છે. જ્ઞાન જ્ઞાતાને પણ જાણે અને જ્ઞેયને પણ જાણે, એ મીડિયેટર છે. બંનેની વચ્ચેનું મીડિયેટર છે, એ બંને પાર્ટીને જાણે છે. આ પાર્ટીને જાણે છે, આ પાર્ટીને જાણે છે, એ જ્ઞાન. કે આત્મા જ્ઞાન જાણનારને પણ જાણે છે અને જાણવા લાયક છે તેને પણ જાણે છે. તો આત્માનો સ્વભાવ સર્વ ભાવને પ્રકાશવારૂપ છે અને અન્ય સર્વ વિભાવ અને દેહનીના સંયોગના આભાસ રહિત છે. આ જરા કઠણ લાગે. શું કહે છે? સર્વ વિભાવ અને દેહાદીના સંયોગના આભાસથી રહિત છે, વિભાવથી રહિત છે, પણ એ આત્માનું મૂળ સ્વાભાવિક સ્વરૂપ, આત્માનું સ્વાભાવિક સ્વરૂપ એવું છે એ વિભાવથી રહિત છે. અને જે આભાસ દેખાય છે એ આભાસથી પણ રહિત છે, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. પણ ઉપયોગ શુદ્ધ સ્વરૂપથી છૂટી ગયો છે અને ઉપયોગ કંઈ બહારમાં ગયો છે ત્યારે આ બધી વસ્તુ પાછી ફરી જાય છે. ત્યારે એ આભાસ એને આભાસ નથી લાગતો પણ સત્ય લાગે છે, અને વિભાવ વિભાવ નથી લાગતો પણ સ્વભાવ લાગે છે. જેમ આપણે ગઈકાલે બે દિવસ પહેલાં વિચાર કર્યો હતો ને, ભાઈ બહુ ક્રોધી છે, શું કર્યું? ઉપયોગ બહારમાં એવી રીતે ગયો છે કે એ વર્તમાન દશા જોઈ અને નિર્ણય લઈ લીધો કે ક્રોધી છે. પણ ક્રોધી ખરેખર ક્રોધી ન હોય, કારણ કે કોઈ જીવનો સ્વભાવ ક્રોધી નથી, ક્રોધ એનો સ્વભાવ નથી, ક્રોધ વિભાવ છે. અને વિભાવ ટકે નહીં, એ તો થોડા વખત પૂરતો એની મર્યાદા હોય, પણ સ્વભાવ કાયમ હોય, સ્વભાવ કાયમ હોય. આ રીતે વિવેક કરતા કરતા આગળ વધવાનું છે. આભાસ બહુ સરસ શબ્દ છે. તમે ઘણી વખત કહેતા હો છો કે મને આભાસ થયો, પણ કંઈ સ્પષ્ટ ન થયું. આભાસનો અર્થ થાય, આભાસનો અર્થ એ થાય કે દેખાય ખરું પણ હોય નહીં. જેમ કે મૃગ જળ દેખાય ખરું પણ અહીંયા પાણી હોય નહીં. ઉનાળાના દિવસો હોય, રેતાળ પ્રદેશ હોય અને મુસાફરી કરતા હોય તો આવું જોવા મળે. આમાં ક્યાંક ક્યાંક પેલું લાગે દૂર દૂર કે આ ક્યાંક, હા ક્યાંક પાણી લાગે છે, આમ જાણે એવો આભાસ થાય. આ આભાસ, અને ત્યાં જઈએ ખાલો ચાલો આપણે અહીંયા જઈએ પાણી મળી જશે, ત્યાં જઈએ તો ખબર પડે કે અહીં તો કંઈ છે. એને કહે છે આભાસ. એ આ આત્મા અજ્ઞાન વસ્તુ, એટલે જ્ઞાનનો ઉપયોગ જે થવો જોઈએ એનાથી એ છૂટો પડી અને જ્ઞેયને જાણવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાતા છે, જ્ઞેયને જાણવાનો પ્રયત્ન કરે, પણ જ્ઞાનનો ઉપયોગ કર્યા વિના તો એને આભાસ, એને જણાય ખરું પણ આભાસી જણાય, પણ જ્ઞાનનો ઉપયોગ કરે તો જેમ છે તેમ પદાર્થ જણાય. આ વાત છે. એના પછીના પારામાં કહે છે, આ જીવનમાં જે કંઈ સંયોગો દેખાય છે તેનાથી આત્મા પર છે. આપણે બધા સંયોગમાં જીવીએ છીએ, સંયોગ અને સંબંધના જગતમાં છીએ. એકને બીજાનો, બીજાને પહેલાનો, આ બધાના એકબીજા એકબીજા અનેક અનેક પદાર્થો, જળ, ચેતન, એ બધાના સંયોગની વચ્ચે આ આત્મા છે, એની વચ્ચે છે. પણ ગમે એટલા કાળથી સંયોગની સાથે હોવા છતાં એ ક્યારેય એ સંયોગી પદાર્થ રૂપ થતો નથી. એનું અસ્તિત્વ જેમ છે તેમ અકબંધ જાળવી રાખે છે, માત્ર ઉપયોગ એ પદાર્થ ઉપર જાય છે ત્યારે ત્યાં જ્ઞાનનું પરિણમન ન થતું હોય તો એને જે નથી તે જણાય, આભાસી દ્રશ્ય, અને એને સત્ય માનીને ચાલે. એમ આમ આમ કહીને પણ કેવું છે, શું મૂળ વાત? આ આત્માને આ દેહની સાથેનો જે જોડાણ છે, એ દેહ પોતે પોતે નથી આ દેહ, છતાં પોતાપણે માને છે આ આભાસ. જેમ મૃગજળ છે એના પરથી આ સમજાવવું છે, એ તો દ્રષ્ટાંત છે, સમજવાનું આ તત્વ છે. આ દેહ હું નથી, છતાં આભાસથી આ દેહ હું છું એમ માની અને વર્તે છે, અને એમ કરવાથી એનો આ દેહ પ્રત્યેનો રાગ વધે છે, મોહ વધે છે, અને એને કારણે આખો સંસાર ઊભો થાય છે. આ મૂળભૂત વાત છે, જ્યાં ભૂલ છે તો આ મૂળભૂત અહીંયા ભૂલ છે. જીવનમાં જે સંજોગો દેખાય છે તેનાથી આત્મા પરશે. એના પછીના પારામાં, બાહ્ય સંયોગોથી તો ભિન્ન, પણ દેહાદિક સંયોગથી પણ આત્મા ભિન્ન છે. દેહ આદિ એટલે દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, આવા જ અંતરંગ, અંતરંગની અવસ્થા. આપણું જગત બે જગ્યાએ છે, બહારમાં છે અને અંદરમાં છે. બહારનું જગત આપણને નરી આંખે દેખાય, પણ અંતરંગ જગત છે એ આંખથી દેખાતું નથી, પણ અનુભવમાં આવે. તો એ બધા આંતરિક અને બાહ્ય એ બંને જગત જે છે એનાથી આત્મા ભિન્ન છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, એમાં એમાં આપે છે ને દેહ સર્વ અવસ્થાને. તો એમ જેને આપણે જાણીએ છીએ એનાથી આપણે જુદા ન હોય તો જણાય નહીં. આ પદાર્થ મારાથી જુદો ન હોય તો એને જાણી ન શકું, જુદો હોય તો જ જણાય. ચાલ, એ તો બરાબર છે. આ પદાર્થ જુદો હોય તો જણાય, પણ જુદો ન હોય તો ના જાણી શકાય. એટલે જ્યારે જાણી શકે છે એનો અર્થ એ થયો કે આ પદાર્થ મારાથી જુદો છે. હા, બસ એ જ હું યાદ કરતો હતો, એનાથી એ પ્રકારે એ જુદો હોય તો એ બે ત્યાં આવશ્યકતા છે, જાણનાર અને જણાય છે તે પદાર્થ, ત્યારે જ એ જાણનાર એને જાણી શકે. અને આપણે આ પદાર્થની અંદરમાં એકરૂપતા થઈ ગઈ છે કે ના, હું તો આ છું, નામથી, કુળથી, હોદાથી, કોઈ પ્રતિષ્ઠા આ છે માની લીધેલા બધા, એનાથી હું પણ આનો ભાવ કરી અને હું તો આ છું, હું કલેક્ટર છું, ડૉક્ટર છું, વગેરે વગેરે, ઉદ્યોગપતિ છું, આનો બાપ છું, આનો દીકરો છું, આ ગામનો છું, આ દેશનો છું, કયો ગામ તારું, કયો દેશ તારો, આ અહીંયા તું આવીને 50-100 વર્ષથી 50-60 વર્ષ ત્યાં પડ્યો, એ પહેલાં ક્યાં હતો, તો તારો દેશ ક્યાં હતો, અને જાય ત્યારે ક્યાં હશે, એ વિચારણાના સૂત્રો લક્ષમાં આવે તો જે એ પ્રત્યે મોહ થાય છે, મોહ છૂટે. જ્ઞાની કે છે આ સંયોગો તને ક્યાંય નડતા નથી, મલેરિયા તને ક્યાંય રોકનાર નથી, એના પ્રત્યેની તારી આશક્તિ થાય તો તું રોકાઈ ગયો, સમજી લે. આશક્તિ આગળ આવશે હજી એકબીજા પારામાં. તો એ આશક્તિથી બાહ્ય સંયોગો તો ભિન્ન, પણ દેહાદિક સંયોગથી પણ આત્મા ભિન્ન છે. આ જૈન દર્શનની ભાષાનું ગૌરવ ઊંચું છે. તે કહે છે કોઈ કોઈનું નથી, તારે બધું મૂકીને જવાનું છે, કોઈ સાથે લઈને ગયા નથી, મૂકીને ગયા, એમ તું પણ મૂકીને જઈશ. વૈરાગ્ય ભાવના આપે છે કે જો આ વૈરાગ્ય ભાવ આવે તો જે સંયોગી પદાર્થ પ્રત્યે આસક્તિ છે તૂટે. જ્યાં સુધી ભાવ ના આવે ત્યાં સુધી આસક્તિ તૂટતી નથી. એટલે જ્ઞાનીઓ આ વારંવાર કહે છે કે તારું કાંઈ છે નહીં, તારા ઘરમાંથી જેણે વિદાય લીધી એના પર દ્રષ્ટિ કર, કે એણે એ પણ તારી જેમ જ કહેતા હતા કે આ બધું મારું છે, ઘર મારું, છોકરા મારા. પણ એ ગયા ત્યારે કોઈને સાથે તો લઈ ન ગયા, તો એનું હતું તો કેમ લઈ ભૂલી ગયા, એનું હતું તે લઈ કેમ ન ગયા. એ જ બતાવે છે એનું હતું નહીં, માત્ર ભ્રાંતિ હતી, માની લીધેલું હતું. એમ તું અત્યારે ભ્રાંતિમાં છો, માની લીધેલું. જેમ એ ગયા ને મૂકી ગયા એમ તું જાય છે, તું મૂકીને જવાનું. આ સત્ય છે જગતનું, આ સમજવું પડશે. જો પછીના પારામાં વાત આવી, સંયોગ બે પ્રકારે, વાસ્તવિક અને આશક્તિથી. વાસ્તવિક અત્યારે આ મારા હાથમાં છે, આ વાસ્તવિક, આ વાત, આ વાસ્તવિક મારા હાથમાં છે પદાર્થ. હવે આ પદાર્થ કાલે અહીંયા ન હોય તો હું એને શોધું છું, ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, શું થયું. એ પદાર્થ પ્રત્યેની મારી આશક્તિ છે, નથી છતાં આશક્તિથી સંયોગથી જોડાઈ ગયો હું. તો આમ થાય છે, આશક્તિ છે. એમાં પદાર્થ હોય કે ન હોય તો પણ એની આશક્તિ કામ કરે અને એને સંયોગ રૂપ આવી અને એને આ આત્માને સ્વભાવમાંથી વિભાવમાં બહારમાં ખેંચી જવામાં એ કાર્યકારી બને આશક્તિને કારણે. તો બંને પ્રકારે છે સંયોગ, વાસ્તવિક સંયોગ અને આશક્તિથી સંયોગ. તમે અહીં બેઠા છો અને તમારો ફ્લેટ ક્યાં તમારી સાથે છે, પણ મારો ફ્લેટ છે, લઈને આવ્યા છો. ફ્લેટ તો જૂના દરિયા કિનારે એની જગ્યા પર છે, પણ સંયોગ છે, તે નિકટમાં પણ છે અને દૂર પણ છે. રાગ વિભાવો સીધા આત્મામાં થાય છે અને દેહાદી સંયોગો આત્માથી છેટા થાય છે. જો રાગ અને વિભાવ એ ક્યાં થાય છે, આત્મામાં થાય છે, બહારથી આવતા નથી. હા, બહાર ક્યાંય બજારમાં મળે રાગ, બજારમાંથી મળે, કોઈ સગા સંબંધી પાસે ઉછીનો મળે તો ના, કંઈ બનતું નથી. રાગ અને વિભાવ આત્મામાં થાય છે, પણ આત્મામાં ક્યારે થાય છે, સ્વભાવની બહાર આત્મા નીકળે ત્યારે. આ પાછું યાદ રાખવું, એ ન બોલવું. આત્મા પોતાના સ્વભાવની બહાર નીકળો, ઉપયોગ બહાર ગયો એટલે નિમિત્તને જોઈને રાગ કે દ્વેષનો પરિણામ થવાના. સ્વભાવમાં હોય તો ન થાય, કેવળ પોતામાં આ લીનતા હોય તો કાંઈ જણાય નહીં, કંઈ રાગ ન દ્વેષ ન કોઈ પદાર્થ, કંઈ જ નહીં. એવી અવસ્થા છે આ, નિકટમાં છે અને દૂરથી પણ છે. જેમ આ દેહાદી જે છે એ બધા છે, આ દેહ પણ દૂર છે અને એ પછી આ બધો આસપાસમાં એ પણ બધા પદાર્થો પણ બી દૂર દૂર છે. રાગ અને દ્વેષ જેવી પરિણામ અંદર થાય છે, વિભાવ ભાવ એટલા નિકટ નથી, જોકે એ પણ પર છે, આ પણ પર છે, પણ ઓલા નિકટમાં છે, આ દૂર છે. દૂરનું જલ્દી છૂટે, નિકટનું છોડવું અઘરું. દૂરનું આપણે એમ કહીએ ને કે ભાઈ પેલા તમે રાજકોટના ને, આ ભાઈને ઓળખો કે નહીં? આ હા, બરાબર છે, એ અમે પારેખ નહીં, એ પારેખ, પણ એ જરાક જુદા, એ અમારા નજીક કેમ છે ને, કહી છે ને જુદા એમ. આ એવું છે કે એ જરા દૂરના એટલે જલ્દી છૂટી જાય, એના પ્રત્યે આસક્તિ મોહ ન ભાવ થાય. પણ નજીક ના હોય તો, નાના હોય તો મારા પિતરાય થાય, છગ્ગા કાકાના દીકરા, આખો ટોન ફરી ગયો ને. એમ દેહાદી સંયોગો આત્માથી છેટા થાય, દેહાદી સંયોગ એટલે આત્માથી એટલા દૂર, એનું દૂરપણું છે, એટલું નિકટ નથી. કેટલું? જેટલું રાગ અને વિભાવ, જે રાગ અને વિભાવ જેટલા નિકટ છે એ પણ આત્માને તો નથી, છે તો પર પદાર્થ પણ આત્માની નિકટ છે અને બીજા જે છે એ આત્માથી દૂર છે. દૂરનું છે એ જલ્દી છૂટશે, નિકટનું જલ્દી છૂટતું નથી. સર્વસંગ પરિત્યાગ કરે, મુનિ થાય તો એણે બહારથી ઘણું બધું છોડ્યું, હા દૂરનું હતું, પણ અંદરનું રાગ દ્વેષ એ જ એમ નમ રહે બને, એને છોડવા માટે પાછો ફરી પ્રયત્ન કરવો પડે, એવું બને. અને દેહાદી સંયોગો જે દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ સાંભળીને તમને ફરક બેસવી જોઈએ, મને કેમ ફરક દેખાતો નથી, આત્મા જુદો છે એમ જ્ઞાની પુરુષો કહે છે અને હું જુદો નથી તેમ માનીને જ મજા માણી રહ્યો છું. આ જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાની પુરુષની જ્ઞાન કથન જે છે એ એમ કહે છે કે આ જુદાપણું, આત્મા જુદો છે એમ જ્ઞાની પુરુષો કહે છે અને હું જુદો નથી એમ માનીને હું મજા લઈ રહ્યો છું એની, સંસારની સંયોગોની રાગદ્વેષના પરિણામથી ક્ષણિક એક ક્ષણિક મજા હું લઈ રહ્યો છું. અને જ્ઞાનીને તો શાશ્વત આનંદનો અનુભવ થાય છે, એનું કારણ છે કે એ માને છે કે આ બધા પર છે, સ્વપરનો વિવેક છે. અહીંયા અહીં સ્વપરનો વિવેક થાય ત્યારે આ કામ થાય, એટલો વિવેક પહેલાં અંદર જાગૃત થવો જોઈએ. આત્માથી સૌહીન, સૌમાં કોને બાદ કરશું, કયો આત્માથી સૌહીન એટલું કહ્યું કૃપાળદેવે, બાદ કોને કરવા એમાંથી, સૌમાંથી એક પણ પદાર્થ એવો નથી જેને બાદ કરી શકાય, બધા તમામ સૌ શબ્દ વાપરો છે, બધા જ આત્માથી ભિન્ન છે. નાની કહે છે ભાઈ આ તો સંયોગ છે, સંયોગ લાંબા ગાળાનો પણ હોય ટૂંકા ગાળાનો હોય, આપણે બેંકમાં FD કરાવીએ ને તો થાય ને, 15 દિનની એ થાય ને 15 વર્ષની એ થાય, લાંબા ગાળાની થાય ને ટૂંકા ગાળાની પણ થાય. લોન લીધી હોય તો 5 વર્ષના હપ્તામાં ભરાય અને 25 વર્ષના હપ્તામાં ભરાય, સગવડ હોય પણ એ બધું પર છે, પર પણ સંયોગ છે, આ બધા સંયોગ છે. આપણું પોતાનું થાય એ 50 વર્ષ પછી એ પણ એ વયું જવાનું, રહેવાનું નથી. ભલે 50 વર્ષ સુધી આપણે કહીને કે અમારા બાપ દાદાનું બનાવેલું મકાન છે, 100 વર્ષથી અમે રહી છીએ, હે એમાં કાંકરી ખરી નથી, કેવો રાગ છે, કાંકરી ખરી નથી. અને પછી બાપ દાદા છે તો કે એ તો વયા ગયા, અને તું તો કે હું તો હવે રહેવાનો છું, એમ બાપ દાદા વયા ગયા તું રહેવાનો કેટલા વર્ષ, આ પ્રશ્ન નથી આવતો, એ તો કાયમ રહેવાનો છે માન લે છે. પછી આત્માની સમજણ આપતા કહે છે આત્મા સત ચૈતન્યમય, આત્મા સત હોવારૂપ દ્રવ્ય છે તેને કેમ ઓળખવું, તો કહે ચૈતન્યમય છે, પ્રગટ રૂપ ચૈતન્યમય, અપ્રગટ છે, અને સત છે એ અપ્રગટ છે. આત્મા નિત્ય છે એ અપ્રગટ, આપણા લક્ષમાં નહીં આવે, આપણને જેમ થાય ક્યારેક ગઈકાલે ગુજરી ગયા, અને તમે કહો છો કે હોવાપણું છે શાશ્વત છે. આત્મશ્રીના શાસ્ત્રમાં શિષ્યનો પણ આ જ પ્રશ્ન હતો, દેહ વિયોગે જાય, દેહનો વિયોગ થયો કે થયો પછી ક્યાં રહ્યો, એટલે સત જલ્દી પકડાતું નથી. એટલે જ્ઞાનીએ ત્રીજી યુક્તિ આપી, આ એક તો આત્મા છે, બીજો નિત્ય છે, અને ત્રીજો ચૈતન્યમય છે, એમ એને કહેવું છે. તો ચૈતન્યમયથી એની ઓળખ આપીએ છે કે ભાઈ તને ચૈતન્ય, કંઈ ને કંઈ ક્રિયાશીલતા દેખાય છે, કંઈક કરતા પણ એનામાં દેખાય છે, કંઈક ભલે શ્વાસની જ ક્રિયા, કંઈ નહીં અચેતન જેવો પડ્યો છે, કોમામાં ચાલ્યો ગયો છે, પણ શ્વાસની ક્રિયા દેખાય તો કે હા દેખાય તો જ આત્મા છે. અને એ જો બંધ થઈ જાય તો કે ભાઈ હવે પૂરું, એમ એ ક્રિયાત્મકપણું જે છે એનું એ ચૈતન્યમયને કારણે છે. તો ચૈતન્યમય છે, અને ચૈતન્યમયનો વિશેષ ગુણ શું છે, આ મુખ્ય, તો કે જોવું અને જાણવું, વિશે મુખ્ય ગુણ આ છે કે જોવું અને જાણવું ચૈતન્યનો. જ્યાં ચૈતન્ય છે એ જ માત્રા જાણી શકે, જળમાં આ ગુણ નથી. આ ગમે તેવો સુંદર પદાર્થ હોય, લાખોની કિંમતનો હીરો હોય, કદાચ કરોડોમાં એની કિંમત અંકાતી હોય એવો હીરો હોય, તો પણ એનામાં જાણપણાનો ગુણ હોઈ શકે નહીં. અને ભિખારીની અંદરમાં બેઠેલો આત્મા પણ જ્ઞાન ગુણ ધરાવે છે. જેને એક ટંક ખાવાનું પણ મળતું નથી એ આત્મા છે, એનો જાણપણાનો ગુણ છે. બહાર તો ભિખારી તો એની પર્યાય છે, માટે એ જાણે છે, તત્વ છે એ જાણે છે, એનો ગુણ છે એ જોવું અને જાણવું. એ બે ક્રિયાને ચૈતન્યમય કહેવાય, જાવું અને જોવું અને જાણવું. આ બે ક્રિયા જેનામાં થાય છે તે ચૈતન્ય આત્મા છે. આવા જોવા જાણવાવાળો સ્વરૂપ વાળો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, આવા આત્માને નહીં જાણવા વાળા જીવો આત્મા માટે જુદી જુદી કલ્પના કરે છે, આત્માની શંકા કરે. આત્મા પોતે આપ નથી જાણતા, શંકા કરે છે, શંકાનો કરનારો પોતે છે, તોય પણ આત્મા વિશે શંકા કરે. અરે ભલા, તે આ શંકા કરી તો કરી કોણે? ત્યાં પછી મૂંઝવાય, એ મૂંઝાઈ જાય, આનો શું જવાબ દેવો? આ બધી કલ્પનાથી આત્મા જુદો છે. પછી બે ત્રણ લાઈન પછી કહે છે, ભલે વર્તમાનમાં વિભાવભાવો દેખાય છે, એ છે ખરા, સાચા છે, વિભાવભાવો આત્મા જ કરે છે, છતાં તે તેનાથી ભિન્ન છે, કારણ કે સ્વાભાવિક નથી, વિભાવિક છે. બીજું, ટકવાવાળા નથી, સ્વાભાવિક હોય તો ટકે, એ ક્યારેય જાય નહીં, નાશ થાય નહીં, પણ વિભાવિક છે એટલે જાય. જેમ જ્ઞાતા દ્રષ્ટા જે પણું એનો, એનો સ્વાભાવિક છે, એ ક્યારેય જતા નથી, પણ એ સિવાય તો બીજું બધું સંયોગિક હોય માટે જાય, સ્વાભાવિક હોય જાય નહીં, વિભાવિક છે માટે જાય. તો સ્વભાવ વિભાવનો આ ભાવ, તો વિભાવવાળો વિભાવ ભાવ પણ આત્મા કરે છે, છતાં તે તેનાથી ભિન્ન છે. દેહાદિથી અને તેના સંયોગોથી આત્મા ભિન્ન છે. આમ સર્વ આભાસોથી રહિત એવો શુદ્ધાત્મા જે રીતે પ્રાપ્ત થાય, જે રીતથી પ્રાપ્ત થાય, તે મોક્ષનો પણ છે. એમ શિષ્ય તું જાણ. શિષ્યને કરુણાપૂર્વક જ્ઞાની સદગુરુ કેમ કહે છે કે હે શિષ્ય, તું આ વસ્તુને બરાબર જાણી લે એકવાર, જેનાથી આત્મા પ્રાપ્ત થાય છે એ મોક્ષનો માર્ગ છે. પછી એ જૈનથી થાય તો ભલે ને, વૈષ્ણવથી થાય તો ભલે, મુસલમાનથી થાય તો ભલે ને, ખ્રિસ્તીથી થાય તો ભલે, પણ આત્મા પ્રાપ્ત થાય છે તો એ મોક્ષનો પંથ છે. એટલે બધા આગ્રહ છૂટી જાય, કોઈ આગ્રહ ન રહે. એટલે કૃપાળાદેવે સ્પષ્ટતા કરવી પડી, જૈનથી જ મોક્ષ છે એમ માનવાને આ આત્મા ઘણા કાળથી ભૂલી ગયો છે. આટલી સ્પષ્ટતા. અનેક ગ્રંથો લખાયા છે, આચાર્યો મોટા મોટા થયા છે, આટલી સ્પષ્ટ વક્તવ્ય કોઈ આપ્યું નથી. ક્યાંક એને વચ્ચે ક્યાંક પોતાના સંપ્રદાય, પોતાની માન્યતાનો આગ્રહ અંશે પણ ક્યાંક આડો આવતો હશે ખબર નહીં. જ્ઞાની છે, આપણે એની વિરાધનાના દોષમાં જવું નથી, પણ કૃપાળદેવે જેટલી સ્પષ્ટતા કરી એવી કોઈએ સ્પષ્ટતા કંઈ પોતાના ગ્રંથમાં કરી નથી, એ હકીકત છે. જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. હવે એની માટેની વાત કરવી છે, એ 65મા પાનમાં છેલ્લે એ પારાની અંદરમાં છેલ્લી 5 લાઈનમાં જૈન દર્શનની આ ખૂબી છે. એણે એમ કહ્યું કે આ રોગ છે અને આ રોગની દવા પણ છે. વિભાવ એ આત્માનો રોગ છે અને વિભાવ દૂર કરવાની દવા પણ છે, ઉપાય છે. જૈન દર્શનની આ ખૂબી છે, રોગ છે, રોગની દવા પણ છે, ભૂલ પણ છે અને ભૂલને સુધારી શકાય એમ છે. રાગાદી ભાવો છે તેને દૂર કરી શકાય છે, રાગાદી ભાવો નથી નથી એમ કહેવાથી દૂર નહીં થાય. વેદાંતને એમ કહેવું છે કે બ્રહ્મમાં રાગાદી ભાવો નથી, પરંતુ નથી કહેવાથી ભાવો દૂર નહીં થાય, છે તેનો સ્વીકાર કરો અને તેનાથી પણ આત્મા ભિન્ન છે તેમ જાણો અને તેને દૂર કરો. રાગાદી ભાવ અહીંયા મત મતાંતરની વાત કરી, એ વેદાંત જે કહે છે કે બ્રહ્મ કહેતા શુદ્ધાત્મા, તો શુદ્ધાત્મામાં રાગાદી ભાવ નથી, નથી હકીકત છે, પણ વર્તમાન અવસ્થામાં, તો વર્તમાન અવસ્થાની અંદરમાં જ્યાં સુધી આ જીવ એ શુદ્ધ આત્મદશાને પામ્યો નથી, એનો ઉપયોગ બહારમાં છે, ત્યારે એ રાગાદી ભાવથી યુક્ત છે, એની ના કેમ પાડી શકશો? તો કે એનો સ્વીકાર કરો અને એને કાઢવાનો ઉપાય કરો. તો ઉપાયમાં પાછું એ જ છે કે આ ભાવથી નીકળી, બહાર નીકળી જાય, છૂટો પડી અને પોતાના મૂળ સ્વરૂપમાં ચાલ્યો જાય, તો ત્યાં પછી પેલું સૂત્ર લાગશે કે બ્રહ્મની અંદરમાં રાગ નથી, કારણ કે શુદ્ધ આત્મદશામાં છે. જો શુદ્ધ આત્મદશાની અંદરમાં રાગ હોય તો પછી સિદ્ધ પરમાત્મા નહીં હોય, પણ એવું તો છે નહીં. એટલે વાતને સમન્વય કરીને વિચારવો પડે, જોડવું પડે કે બંને અવસ્થા છે. શુદ્ધ દશામાં છે તો રાગ નથી, અને અશુદ્ધ પર્યાયની અંદરમાં જ્યાં સુધી એની પરિણતિ છે ત્યારે એ રાગ દ્વેષથી ઘેરાયેલો છે, અને એ રાગ દ્વેષ પણ એના પોતાનામાંથી વિભાવિક પરિણામથી ઉત્પન્ન થયેલા પદાર્થ, બહારથી આવેલા પદાર્થ નથી. પછી વાત કરવી છે નોકર્મની. નોકર્મ એટલે શરીર. શરીર કર્મ નહીં પણ કર્મનું કારણ. કર્મનું કારણ જો આ શરીરને, શરીર કર્મને કારણે છે અને કર્મ ભોગવવા માટે છે, કર્મ બાંધવા માટે પણ છે. શરીર ત્રણ કામ કરે છે. એક તો પોતે કર્મને કારણે છે, જો પૂર્વે કર્મ ન કર્યા હોત તો આ શરીર ન મળત. બીજું એ શું કરે છે તો કે કર્મ બાંધવામાં સહાયક છે. બાંધે છે ચેતનો આત્મા, પાછી ભૂલ ન કરીએ, શરીર બાંધતું નથી, એ તો કર્મ એ જ બાંધે છે, પણ એને સહાય કરે છે આ શરીર, કર્મ બાંધવામાં સહાય કરે અને પછી ભોગવવામાં પણ સહાય કરે. અને વિશેષ કર્મથી છૂટવા માટે પણ એ સહાયકારી સાધન છે. આટલી વાત સ્પષ્ટ સમજીએ. એટલે શરીરની જરૂર છે કે નહીં એ પણ એમાંથી નક્કી થઈ જાય કે શરીરની જરૂર પણ છે. ક્યાં સુધી સર્વથા મુક્તિ ન મળે ત્યાં સુધી શરીરની જરૂર પણ છે, નહીં તો મોક્ષને માટેનું આ સાધન છે. આ મોક્ષ પ્રાપ્તિ માનવ દેહ કીધો, માનવ દેહ બહુ મુશ્કેલીથી મળ્યો, દુર્લભ કીધો. શા માટે કીધો? એટલે આત્માની દુર્લભતા પાસે તો આ દેહનું કાંઈ છે નહીં. તમે તો કહો છો નકામો છે, ખોટો છે, મિથ્યા છે, તારો નથી, પર છે, બધું કીધું. અને વળી તો કે ના, એમ એકાંતે નહીં જવાય. એ બધું હોવા છતાં એ મોક્ષ માર્ગની અંદરમાં ઉપયોગી સાધન છે, સંસારની વર્ધમાનતા માટે પણ ઉપયોગી, કર્મના કર્મ બંધવા માટે ઉપયોગી, કર્મથી છૂટવા માટે પણ ઉપયોગી. એમ બધી રીતે એને વિચારવો પડે, સર્વાંગી વાત, ત્યારે એ વાત પકડાય. કર્મની બધી ઘટનાઓ શરીર હોય તો થાય. કર્મબંધની ઘટના ક્યાં થાય? શરીરમાં. કર્મની બધી ઘટનાઓ શરીર હોય તો થાય, શરીરમાં થાય. પાછી જો વિશેષતા વાપરીઓ ભારતી, શરીર હોય તો થાય એટલું જ નહીં, શરીરમાં જ થાય, પછી બહાર નહીં થાય. આ ઘટના શરીરમાં થશે, શરીર દ્વારા થાય. માટે શરીર તે ન કર્મ. શરીરમાં થાય, શરીર દ્વારા થાય, અને છતાં એ શરીરથી ભિન્નતા પોતાની અકબંધ રહે, એ પાછી છૂટી ન પડે. આત્મા શરીરથી ભિન્ન છે એ અવસ્થા તો એની અકબંધ રહી જ છે. આ તો બધું કારણ કે આ જે ઘટના ઘટે છે ત્યારે એ સ્વભાવમાં નથી, વિભાવમાં છે. કર્મબંધની પ્રવૃત્તિ જે કંઈ થાય છે એ બધી વિભાવ દશામાં થાય છે. સ્વભાવમાં આત્મા કર્મ બાંધી શકતો નથી, તો માટે એ બધું થાય છે. એક થોડા એક નાના એવા દ્રષ્ટાંતથી, વ્યવહારિક દ્રષ્ટાંતથી વિચારીએ કે બહેનોનો વિષય છે, જલ્દી ખબર પકડાઈ જાય કે ભાઈ આપણે એક પાત્રમાં દૂધ લીધું, દૂધવાળો આવ્યો, પાત્રમાં દૂધ લીધું અને એ દૂધ લઈને ગેસ ઉપર મૂક્યું ગરમ કરવા. ગરમ થાય છે, જેમ જેમ ગરમ થાય છે ઉભરાવા લાગે, એનામાં ફીણ વળે, આ ઉપર મલાઈ થાય, આ જે કાંઈ થતું હોય છે એનું થાય છે, ક્રિયા થાય છે ને. શેમાં થાય છે? એ પાત્રમાં થાય છે ને, પાત્રમાં જ થાય છે ને. ક્રિયા થાય છે એ પાત્રમાં રહેલા દૂધમાં થાય છે, છતાં એ પાત્ર નહીં દૂધ બે જુદા કે નહીં? પાત્ર ક્યારે દૂધરૂપ થયું, દૂધ ક્યારે પાત્રરૂપ થયું? બસ એવું અહીંયા છે, અહીંયા એવું ઘટના ઘટે છે. બધી ઘટના અંદરમાં ગમે તેટલા પરિણામ થાય, રાગના થાય, દ્વેષના થાય, ભ્રાંતિ થાય, અજ્ઞાનના ગમે તે, પણ એ બધા ભિન્ન ભિન્ન ભિન્ન. શરીરમાં થાય, શરીર દ્વારા થાય. માટે શરીર તે નોકર્મ. ભાવકર્મ કરવાના પરિણામે આત્મા સાથે કર્મનો જે સંબંધ થાય તેને કહેવાય છે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મનો કોલ આપનાર અંદરના રાગાદી પરિણામો વિભાવો તેને કહેવાય છે ભાવકર્મ. જો ભાવકર્મ શું છે? અંદરમાં ઉઠતી વિભાવિક અવસ્થા, અંદરમાં રાગાદી જે પરિણામ થાય છે, વિભાવો થાય છે, આ ભાવકર્મ છે. અને પછી શરીર દ્વારા ક્રિયા થાય છે એ દ્રવ્ય કર્મ છે. હે શિષ્ય, તું દ્રવ્ય કર્મોથી તો ભિન્ન છો, નો કર્મથી પણ ભિન્ન છો, અને ભાવકર્મથી પણ ભિન્ન છો. કેવળ એવો શુદ્ધ આત્મા પામીએ, પણ પામવાનો છે ક્યાં? શબ્દ કહીએ કે પામીએ, પણ આત્મા તો છે જ, પામવાનો ક્યાં છે? જો પ્રાપ્તિ અને પ્રગટ કરવાની વાત છે. પ્રાપ્તિ નથી કરવાની આત્માની, આત્માને પ્રગટ કરવાનું છે, છે તે પ્રગટ થશે. સ્ટેશને ગયા પછી ખબર પડે બેગ ઘેરે રહી ગઈ, લેવા ફરી દોડીએ, એમ આત્માને મૂકીને તમે ક્યાંય જઈ શકો નહીં. આત્મા તો પ્રાપ્ત જ છે, પરંતુ પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે, અર્થાત જે છે એને પ્રગટ કરવાનું છે, એની સાથે એકાકાર થવાનું છે, રુચિ કરવાની છે, હું આજ છું એવો દ્રઢતા કરવા નિર્ણય કરવાનો છે. દૂર નથી, એને જુદો પાડી શકાય એવો નથી, કારણ કે હું સ્વયં છું, પોતે છું, પોતે પોતાથી જુદો કેમ પડે? જૈન દર્શનની આ અદભુત વાત છે. તે મેળવવાનો નથી, કોઈ પાસે માગવાનો નથી. પછી કહે છે કે આ એના પછી 5-7 લાઈન છોડીને, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આ જૈન ધર્મની અદભુત ઉદઘોષણા છે. કેશે દેત કર્મન કુ દોષ, આપણે કહીએ કહીએ અમારા કર્મ ફૂટેલા છે, કહી છે ને, એટલે અહીંયા એ કહે છે કે તું કર્મને દોષ કેમ દે છે? આ કર્મનો કરતા કોણ? કોઈના કર્મ તું ભોગવશ? તું તારા કર્મ ભોગવશ, એ તારા કર્મનો કરતા તો તું છો, કોઈ બીજું નથી. અને તે તું એટલે આત્મા, આ દેહ નહીં. ભલે એમ કે આ તો આ બધું દેહમાં થયેલું છે, દેહ જાણે, મને કઈ ખબર, એમ નહીં ચાલે, છૂટી જવાથી નહીં ચાલે. દેહ દ્વારા કરેલું છે આત્માએ. શું કહ્યું છે? કર્મન કો દોષ, તું કર્મને કેમ દોષ આપે છે? જો ચેતન એટલે આત્મા કર્મ ન કરે તો ન થાય. આત્મા ન કર્મ કરે, કર્મ ન કરે તો કર્મ થતા નથી, પણ આત્મા કરે છે એ પાછું બરાબર. આ જ્યારે વિચારીએ ને ત્યારે પેલું પાછું યાદ રાખવું જોઈએ. આત્મા જ્યારે કર્મ કરે છે ત્યારે વિભાવિક અવસ્થામાં કરે છે, સ્વાભાવિક અવસ્થામાં કરી શકતું નથી. એટલે આપણે જ્યારે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે સમજવું કે આપણે વિભાવમાં છીએ. તો વિભાવમાં રહેવું એ મારો ધર્મ નથી, સ્વભાવમાં જવું એ મારો ધર્મ છે. માટે વિભાવને છોડીને હું ધર્મમાં ચાલ્યો જાઉં, આ વાત છે. સ્વભાવમાં ચાલ્યો આ ધર્મ. કેટલી સામાયિક કરી, કેટલા ઉપવાસ કર્યા, એ તો બાહ્ય ધર્મ છે. આ સાચો ધર્મ તો આ છે, વિભાવમાંથી હું મારા સ્વભાવમાં જાઉં, આ ધર્મ. પાછળ 66માં પાના ઉપર મોક્ષનો પંથ શું છે, મોક્ષનો પંથ શું છે, અને કિનારા 1000 ઉપાય બતાવશે. શું કહેશે? આંખ વીંચીને બેસ, પ્રાણાયામ કર, ભસ્રિકા કર, પ્રાણાયામ બહાર, અને કપાલભાતી પણ બહારની વસ્તુ છે. આ બધું બહાર, અંદરમાં કંઈ નહીં. સંયોગો આત્માથી ભિન્ન છે, બહારની ક્રિયાઓ પણ ભિન્ન છે, જેનાથી કેવળ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય એ જ મોક્ષનો પંથ છે. મોક્ષના પંથ અનેક નથી, એક છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બે ન હોય, એક જ હોય. અને આ જીવ અનેક રીતે કહે કે પેલા ભાઈ તો આમ કહેતા હતા, ને પેલા ગુરુજી આમ કહેતા હતા, ને પેલા સંત પુરુષ મેળાતા હતા તો વળી આમ કહેતા હતા. બધાએ વાત તો મોક્ષના માર્ગની જ કરી. તો પેલા ભલા માણસ, મોક્ષના માર્ગ તો જુદા જુદા થયા. પેલો કહે છે એક, બીજો કહે બીજું, ત્રીજો કહે ત્રીજું. એક કે વ્રત જપ કરો, બીજો કે તીર્થયાત્રા કરો, ત્રીજો કે સેવા પૂજા કરો, હે, ચોથો કે સામાયિક પ્રતિક્રમણની બહાર નીકળતા જ નહીં, પડ્યા જ રહ્યું એમાં. શું કરવું? જીવ તો મૂંઝાઈ જાય. તો માર્ગ ઘણાય થઈ ગયા. તો કે ના, પરમાર્થનો માર્ગ તો એક જ હોય, મોક્ષનો પંથ એક જ હોય, બે હોય નહીં. એ વિવેક કરવાનો છે ત્યાં. એ બધા ઉપાય જે બતાવે છે એ બાહ્ય ઉપાય છે. ઉપાય ખોટા છે એમ નથી કેવું, પણ એ ઉપાય અધૂરા છે, પૂરા નથી. એને પૂર્ણતાએ માનીને ત્યાં રોકાવાનું નથી. એ ઉપાય પણ કરો. એક એટલા માટે છે કે વિભાવિક દશા આપણી વધારે દ્રઢ ન થાય, આપણી વિભાવિક અવસ્થામાં તો આવ્યા, પણ વિભાવિક વિશેષ દ્રઢ ન થાય, એમાં રેચા પેચા ન થઈ જાય, એટલા માટે એનાથી મુક્ત થવા આ બધા સાધનો બતાવ્યા. તમે સામાયિકમાં રહો, પ્રતિક્રમણમાં રહો, વ્રત ઉપવાસમાં રહો, તીર્થયાત્રામાં રહો, વિભાવ દશાથી મુક્ત થાવ, સદભાવમાં શુભ ભાવમાં આવો. પણ શુભ ભાવ છે, શુદ્ધ નથી. શુદ્ધ તો તારા આત્માની હારે તું જોડાઈ જા, એક જ અવસ્થા શુદ્ધ, બાકી બધી શુભ અથવા અશુભ. આટલો અંદરમાં ભેદ બરાબર દ્રઢ થઈ જાય તો માર્ગ પછી સરળ છે, પછી માર્ગ કઠણ નથી. અહીંયા સુધી પહોંચવા માટે જ કઠણ છે, કારણ કે અનાદિનો અભ્યાસ એનાથી વિપરીત છે. અનંતકાળથી આપણે આવીએ છીએ, જે સંસ્કારો લઈને એ બધા આનાથી વિપરીત છે. જ્ઞાનીઓ કહે છે એનાથી બધું વિપરીત છે. અને એ સંસ્કાર અંદરમાં પડેલા જૂનો ડાઘ પડેલો હોય ને કપડા ઉપર, કે ચાનો ડાઘ બે ત્રણ દિવસ પહેલાંનો છે, હવે આ કપડા ઉપરથી ડાઘ કાઢવો હોય તો કેટલી મહેનત લેવી પડે. એમ અહીંયા આત્મા ઉપર પડેલા જૂના સંસ્કારો એના ડાઘને કાઢવા માટે મહેનત ખૂબ કરવી પડે. એ જ મહેનતનું કામ છે. જેવો ડાઘ ગયો કે વસ્ત્ર શુદ્ધ જ છે, સ્વચ્છ જ છે, પછી એને નથી કહેવાતું કે આના પર ચાનો ડાઘ છે, એમ નથી કહેવાતું, હતો છે નહીં. એમ આપણા ઉપર જૂના સંસ્કાર હતા, હવે છે નહીં, એવી દશામાં આપણે જવું છે. સમજી લે, હતા જૂના, હવે નથી. જ્ઞાનીને આ જોઈએ છે, આપણી પાસે એની અપેક્ષા આ છે. એટલે મારા સાહેબે કીધું, સાગમટે મોક્ષે જવું છે. આપણી દશા જાણે છે, બધાએ જવું છે. શું કહે છે છેલ્લી વાત, ધ્યાન રાખીને સાંભળજો. આત્મા શુદ્ધ છે એ કારણ પરમાત્મા છે. આત્મા શુદ્ધ છે કેમ? તો કે પરમાત્મા છે. મૂળ એનું સ્વરૂપ તો આ જ છે, પરમાત્મા. આ આત્મા જ પરમાત્મા થાય છે. જેટલા જેટલા એને આપણે પરમાત્મા માનીને પૂજીએ છીએ, એ બધાય પહેલા આપણા જેવા આત્મા જ હતા, સંસારી જ હતા, રાગદ્વેષથી ભરેલા હતા, કસાયોથી ભરેલા હતા, એમાંથી નીકળતા 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 એ પરમાત્મા થયા. એ જ પ્રક્રિયા આપણે કરવાની છે, બીજો ઉપાય નથી. આત્મા શુદ્ધ છે કારણ પરમાત્મા છે. પરમ પરિણામિક ભાવોની અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, પરંતુ વર્તમાનમાં નજર નાખતા કર્મોનો સંબંધ દેખાય છે, માટે અશુદ્ધ છે. તું તારામાં જો ઠરીશ તો કર્મનો સંબંધ છૂટી જશે. આ ઉપાય, તું તારામાં ઠરીશ તો કર્મનો સંબંધ છૂટી જશે. તું શુદ્ધ જ છો, અને એવો શુદ્ધ આત્મા જે રીતથી પામીએ તે મોક્ષનો પંથ છે, રીત છે. મોક્ષ પંથ શું છે? હજી આ ગાથા ઉપર મારા સાહેબ હજી એક પ્રવચન આવશે, 101માં એક કરીને લીધું છે. અહીંયા આટલું કીધા પછી પણ હજી મારા સાહેબને સંતોષ નથી થયો, એટલે વિશેષ છણાવટ માટે આના પછીનું હજી પ્રકરણ આવશે, એ આપણે જોશું. અહીંયા આપણે વિરામ કરશું. આજની આપણી વિચારણામાં આ જ કે જે ભ્રાંતિથી વિભાવ દશાથી આપણે જેને આપણું માનીએ છીએ, આ સત્ય માનીએ છીએ, એમાં આપણી ભૂલ થઈ રહી છે. એ ભૂલને સુધારી અને ખરેખર જ્ઞાની જેને સત્ય કહે છે એ સત્યને આપણે અવધારીએ અને એની અંદરમાં ઠરવાનો પ્રયત્ન કરીએ, તો એ આપણું કામ મોક્ષ પંથનું છે. મોક્ષ માર્ગ ઉપર થઈ રહેલી એ પ્રક્રિયા છે, એ સમજી લઈએ. ઓ સુખધામ આનંદ સો સંત ચય દિન રાત રહે તદ ધ્યાનમય પર સાંજયન સુધામયજ પ્રણમો પદ છે વરતે પ્રણમો પદ છે વરતે પરમ કૃપાળુ દેવકી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય.